જીવનની અંદર બધું જ મળવું સુલભ છે. સરમ સુલભ મે એવા અસ્તી દુર્લભ હો સંત સમાગમ. જગતમાં બધું સુલભ છે, પરંતુ સત્સંગ મળવો દુર્લભ છે. નવ દાડા સુધી આપણે અખંડ બસ સત્સંગના રસની અંદર ડૂબી જવાનું છે, મહા અલૌકિક આનંદ પ્રાપ્ત કરવાનો છે. સદાનંદ સ્વામી એક એક અદભુત અદભુત દિવ્ય દિવ્ય શ્લોકો લખ્યા છે. સત્સંગીઓના અનુભવી સંતોને પૂછજો સદાનંદ સ્વામી શું લખ્યું છે, એનો નિજ અનુભવ કહેશે. આ ગ્રંથને એકલા એકલા વાંચતા હોય ને તો ક્યારેક ક્યારેક હૃદય આનંદમાં નાચી ઉઠે, હૃદય ગદગદિત બની જાય, ક્યારેક પ્રેમના અશ્રુ ટપકી પડે, એવો અદભુત અને દિવ્ય ગ્રંથ સદાનંદ સ્વામી લખ્યો છે. આ ગ્રંથ તે દાડે પ્રગટના દર્શન કરાવે, એમની આજે કરાવે, અધિકારી થવા પડે ભાષા અધિકારી શ્રોતાને આજે પણ પ્રગટના દર્શન થઈ જાય. એક વર્ષ દાડા પહેલા તમને વાત કહું, અમલિયાની અંદર એક હરિભગત છે, ગોવિંદભાઈ કરીને હરિભગત છે, સરદારમાંથી પ્રકાશન થયેલું સત્સંગ જીવન અને લઈ ગયેલા, અને આગળ બે વર્ષ પહેલા ત્યાં સત્સંગ જીવનની પારણ થયેલી એટલે મહિમા બહુ સાંભળેલો. એના મનમાં થયું જેવો મહિમા સાંભળ્યો છે ને એવા મહિમા સહિત મારે આનો પાઠ કરવો, અને પાઠ કરતા ખૂબ મહિમા સમજીને પાઠ કરતા. પણ પાઠ કરતા કરતા એક દાડો ખૂબ રસબસ બની અને ખૂબ પ્રેમથી પાઠ કરતા હતા. એ સત્સંગીઓને ગ્રંથમાંથી પ્રકાશ થયો અને પ્રકાશની મધ્ય ભગવાન સ્વામિનારાયણના દિવ્ય દર્શન થયા. વર્ષ દાડા પહેલાની વાત કહું, હોવર પહેલા નહીં. પછી તેને એટલો બધો મહિમા સમજાયો, ગામમાં ઘેર ઘેર સત્સંગીઓને લેવડાવ્યું. બોલો ઘેર ઘેર આ મહિમા આ ગ્રંથનો છે. તમે નહીં માનશો કે આપણને ભળવા માટે કે આપણને અટવા માટે આની અંદર વાતો લખી છે મોટી મોટી આમ ટાઢા પર. નહીં નહીં, આ આપણા કમ ભાગ્ય જો આપણને આ વાતની હા ન પડે, આમાં લખેલી વાતને આપણને હા ન પડે તો આપણા કમ ભાગ્ય. બાકી આ વાત જેમ લખી છે એમ જ છે. આપણે આ ગ્રંથને સાંભળ્યા પછી પણ પ્રભુના દર્શન કરને માટે અધિકારી જો ન બનીએ તો આપણી કચાસ, આમાં કચાશ નથી. તમે સાકર મોઢામાં નાખો ને કડવી લાગે, સાકરનો વાંક નથી, સર્પ કરડ્યો હશે જેથી કડવી લાગતી હશે. આ ગ્રંથને સાંભળ્યા પછી જીવનમાં જે કચાશ રહે એ આપણી કચાશ. અદ્ભુત ગ્રંથ લખ્યો છે સદાનંદ સ્વામી. આ ગ્રંથનું આલેખન તો અદ્ભુત ને દિવ્ય કર્યું જ છે. પણ સદાનંદ સ્વામી કે આ ગ્રંથને સાંભળતા પહેલાનો મહાત્મય ભાગ સાંભળવો, બહુ મહત્વનો મહાત્મય ભાગ સાંભળવો તે છે. સદાનંદ સ્વામીને એક આદેશ છે કે આનો મહિમા પહેલા તમે સમજી લેજો અને પછી આ ગ્રંથ એને સાંભળજો, નહીં તો પોઝિશન કેવી થાય. અક્ષરાનંદ સ્વામી વાતો એક વાત લખી, એ ગોકળી ભરવાડ ઘેટા બકરા ચરાવીને ઘેરે બી ચરાયો અને ભરવાડને સુંદર સુખડી બનાવેલી ખાવા આપી. પેલો 500 ગ્રામ જેટલી ખાઈ ગયો. ચડું કરવા જયારે મેડન ત્યારે પેલી ભરવાડણ કે સુખડીના બહુ ગુણ છે, કે સુખડી ખાવાથી શરીર પુષ્ટ બને, નિરોગી થવાય, શરીરમાં તાકાત વધે. કેટલાય વખાણ કર્યા, બહુ જયારે વખાણ કર્યા, બહુ મહિમા કીધો ને ત્યારે પેલો ગોકળી કે ક્યારેક તું તું બનાય ખબર પડે સુખડી કેવી હોય. ત્યારે પેલી ભરવાડણ કે પણ તમે આ 500 ગ્રામ ખાય છે એ સુખડી હતી. પેલો ગોકળી કે ભલામણ પહેલા વાત કરવી હતી ને તો પછી મોજે મોજે ખાતો હું એમ, તો હવે મહિમા ક્યાં છે, ખવાઈ ગઈ ગળા નીચે ઉતરી ગઈ ત્યારે. વાત સમજાય છે. એમ આપણે છેલ્લે છેલ્લે મહિમા કહે ને તો પછી મનમાં એમ થાય પેલા કીધો તો નવે નવ દાડા એમ કાઢત એમ. તમે બહુ મોટો મહિમા કીધો એટલે સદાનંદ સ્વામી પહેલા મહિમા કહી દીધો. સ્વામી કે મહિમા સમજીને પછી કદમ ઉઠાવજો. અન ભક્તો તત્વ એનું એ હોય પણ મહિમા સમજ્યા સિવાય એની અંદર ખેંચાણ ન થાય. લગાવ તો ત્યારે જ લાગે જયારે મહિમા સમજાય, ભલે તત્વ એનું એ જ હોય. આજે પરમ પૂજ્ય લાલજી મહારાજ પધારવાના છે, આપણા મન બધા ઉત્સુક બન્યા છે, કેમ તો કે આપણને એનો મહિમા છે. તત્વ તો એને હોય પણ જેને મહિમા નહીં હોય ને બે હાથ જોડી વંદની નીકળતા હોય. આપણને એના પગમાં આળોટવામાં આનંદ આવે છે, બીજાને માથું નીચું કરવામાં કઠણ પડતું છે. તત્વ તો એનું એ છે મહિમાને. અને યાદ રાખજો, મહિમા એ સાચા સ્થાને થવો જોઈએ. મિથ્યા સ્થાનમાં મહિમા થાય ને તોય જીવાત્માનો મોક્ષ બગડે, એમ ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 17મા વચનામૃતમાં કીધું, 18મા વચનામૃતમાં. મારે કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને એને જો સત્પુરુષનો જોગ થાય તો એને જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અભિવૃદ્ધિને પામે. પુરુષ શ્રદ્ધાવાન જ છે, પણ એને અસત્પુરુષનો જો જોગ થાય તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ત્યારે સાફ થઈ જાય. આખું જગત એમાં ભારત તો ખાસ શ્રદ્ધાવાન દેશ છે, પણ ક્યાં શ્રદ્ધા લગાડવી જોઈએ એ શોધવામાં થાપ ખાઈ ગયો. ઘણી ફેરી તો લોકોની શ્રદ્ધા આપણે જોઈએ આપણા હૃદયમાં, આમ થાય આ કેટલો બિચારો શ્રદ્ધાવાન પુરુષ, પણ આનો લગાવ ક્યાં છે. 8-1 વર્ષ પહેલા એક ગામમાં આપણી પારણ હતી, નવે નવું ગામ, પધરામણી કરવા નીકળ્યા. આખું ગામ વેશ, નાના બાળકથી બધા જ વેશ. ઘેરે પધરામણી કરવા જઈને પૂછ્યું, તમારે કઈ વેસન છે કે ના? સ્વામી કઈ નહીં, ચાય નહીં. સરસ, તમારા દીકરાની કે દીકરાની નહીં? સ્વામી કોઈ નહીં. ભાઈ કે તમે કોના આશ્રિત છો? એને મને નામ દીધું, હું મારા ગુરુ આ છે, એના ગુરુ થોડા પરિચયમાં મને પરોક્ષમાં હતા. હવે બીડી તમાકુ હોકો સલમ બધું હાલે. મેં કીધું, ભલા માણસ, તમારો ગુરુ બીડી સલમ હોકો બધું હાલે ને તમારે કઈ નહીં? મને કે, સ્વામી ગુરુ કે એમ કરવાનું હોય કરે, એમ નહીં કરવાનું. આ વ્યક્તિને જો કોઈ સાચો જોગ થઈ જાય ક્યાં પહોંચે આમ? એને સાચો યોગ નથી તો એ જો આટલો સદ્ધર બનતો હોય, એને સાચો જોગ જો થઈ જાય ને એમાં જો પ્રતીતિ આવી જાય, એ માણસ ક્યાં પહોંચે? ખારચા ખેતરમાં બિયારણ વાવો ને તોય તમને 20-20 મણ કપાસ થાય, એ કપાસને પાડાની કાંધ જેવી જેમમાં વાવ્યો હોય તો ઠેઠ ઠેઠ થાય. શ્રદ્ધા તો હોય છે, પરંતુ યથાસ્થાને શ્રદ્ધા હોવી જોઈએ. આપણે બડભાગીશી, આપણે યથાસ્થાને શ્રદ્ધા છે. જેના વેરી ઘાવ વખાણે એવા મહાપ્રતિભાશાળી પુરુષ પરમ પૂજ્ય લાલજી મહારાજ, એની ઉપર આપણને અઢળક શ્રદ્ધા છે. અને આ ભૂમંડળ ઉપર અધર્મ જયારે આપી ગયો ત્યારે ધર્મના સ્થાપનને માટે, અધર્મના ઉત્થાપનને માટે આ બ્રહ્માંડમાં જેનો અવતરણ છે, એવા સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણની પ્રત્યે આપણને અનન્ય નિષ્ઠા છે, માટે આપણે બળભાગી છીએ. આપણે જાણે એમાં શ્રદ્ધાવાન બન્યા, અજાણે શ્રદ્ધાવાન બન્યા, પણ શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન સાચું છે એટલે આપણે મેદાન મારી ગયા. સાકરનો ગાંગડો કોઈ જાણે જાણે ખાય તોય ભલે, ને અજાણ્યો ખાય તોય ભલે, એ ગળ્યો જ લાગે. એ જાણે ને ખાય તો ગળ્યો લાગે, ને બગાસું ખાતું કોઈ મોઢા મૂકી દે ને તો ગળ્યો જ લાગે. એમ આપણને જ્ઞાન હતું યા તો નહોતું, પણ પૂરુનું બીજ બળ પ્રગટ થયું છે, જેને લઈને આપણું શ્રદ્ધા સ્થાન કેન્દ્ર સ્થાન સહી સ્થાન છે. આપણું શ્રદ્ધાનું સ્થાન એ સહી છે, વાત આપણને સત્સંગ જીવન બતાવશે, વિશેષ આપણો પાયો ઊંડો ઉતરશે. ભલે જાણે ને કે અજાણ પાય, પણ શ્રદ્ધા સ્થાન આપણે સ્વીકાર્યું હતું એ સનાતન સત્ય છે, જ્યારે ખ્યાલ આવશે ને ત્યારે હૃદયમાંથી આનંદની ઓધથી ઉઠશે, હૃદય આનંદથી મોજથી ભરાઈ જશે. એ ભાગ્ય વિના પ્રાપ્ત ન થાય, પરમાત્માની કૃપા વિના એનું વિલંબ ન થાય. ભાગ્યવાન છે ભગવાનની કૃપાનું પાત્ર છે, એમાં ભૂપગઢ ઉપર તો આજથી નહીં ખબર નહીં, પ્રથમથી ધર્મકુળનો પૂર્ણ રાજીપો છે. 4 હાથ માથે છે કેતનામી, ને તો હરિમંદિરના દરેક પાટોત્સવમાં ધર્મકુળનું આગમન હોય એવું બહુ ઓછું બની શકે, અસંભવિત છે. કોઈ પાટોત્સવ ખાલી ન જાય. અને આવા દેશકાળને દર્દ પણ, આવા વિપરીત દેશકાળની અંદર પણ કોઈ જઈ અને ધર્મકુળમાં એમ કે ભૂગઢના ભક્તો આવું વિચારે છે, કંઈક જુદી વાત કરે ને તોય પણ ધર્મકુળને હાર ન પડે, એવો વિશ્વાસ પ્રાપ્ત થવો બહુ કઠણ છે. એના ભૂગઢના ભક્તો દેહે કરીને તો શિવ, પણ મને કરીને ધર્મકુળની વિરુદ્ધમાં કોઈ સંકલ્પ ન કરાય એ ભાગ્ય તમારા મહાભાગ્યશાળી ગઢપુર દેશ ગોપીનાથજી મહારાજ એનું હાંડાનું આ ગામ કહેવાય. ગોપીનાથજી મહારાજે પણ જયારે હાકલ કરી છે, જયારે બોલાવ્યા છે, ત્યારે દુગઢ ત્યાં જેનું ઉભું રહ્યું છે. બહુ ભાગ્યશાળી છે એ બધા. ભાગ્યનું ફળ શું? તો કે સત્સંગ જોને મળ્યું, સમજાય? સત્સંગના માધ્યમથી રહી સહી કઈ કચાશ હશે, કચાશ બધી નીકળી જશે. ક્યારેક બની શકે ભાઈ પાંડાના કાન જેવી જમીન હોય, કપાસ સરસ હોય, પરંતુ ઘાસ ઉગી ગયું હોય, એટલે જોવામાં તમને ખાચા ખેતરના કપાસ જેવી મોલાત દેખાય નહીં, એમ લાગે કે મોલાતમાં બહુ ઘાસ છે. પણ ઘાસને ઉખેડતા કાંઈ વાર ન લાગે. 10-20 દાડિયા કરો તો સાંજ થતા ખેતર સાફ કરી નાખે. પણ કદાચ 5 વર્ષ દાખલો કરો તો ખારચું ખેતર થોડું કાંઈ પાડાની કાંધ જેવું થાય. વાત સમજાય? ખારચું ખેતર રૂપાળું દેખાતો હોવા છતાં એમાં કાંઈ જાજુ ઉપજે નહીં, અને પાડાની કાંધ જેવા ખેતરમાં કદાચ થોડો ઘણો ઘાસાદિક થયું હોય, નિંદામણ થયું હોય ને તોય એનું ચોખ્ખું થતા વાર ન લાગે. એમ બુગઢ એ તો પાડાની કાંધ જેવો સત્સંગ ધરાવનારો આ સત્સંગ વાળું ગામ જન્મસિદ્ધ ગુણો છે. આબાલ વૃદ્ધ તમામના એક સરખા ગુણ છે, તમામને ધર્મ કુળ પ્રત્યે અનન્ય નિષ્ઠા છે. આમાં એક આમ અને એક આમ એવી કોઈ વાત નથી, એક નાની સુની વાત છે. ને તો આટલા મોટા વિશાળ સત્સંગમાં અરે ભલા માણસો મેં ગામડે ફરતા હોય ને, મને ખબર 15 ઘર હોય, એમાં 15માં 7-8 હોય, સમજાય તમને? એકના ઉપર જ આધાર હોય, એક જો આમ લડે આમ થઈ જાય, એક લડે આમ તો આમ થઈ જાય, 7-8 હોય. 7-8 એટલે 8 જાય બહુમતી, 15માં 7-8 હોય. આ તો 5000ની વસ્તી અને એમાં એક સૂત્રધાર પણ ભગવાનની કૃપા. બાકી થોડું ઘણું ઘાસ હશે તો નીંદ જ નાખવાની છે ને આપણે, કહો હશે હશે તું હશે માવો હશે તમારે કોઈ બેડી બીજું હશે એ નીંદ નાખવાના, સાફ કરી નાખ. શું બોલ્યા? દિવ્ય સત્સંગ નિર્માણ થશે. સદાનંદ સ્વામી કે આ ગ્રંથને સાંભળતા પહેલાનો મહાત્મ્ય ભાગ સાંભળો. મહાત્મ્ય ભાગને વર્ણવતા સદાનંદ સ્વામી અદભુત રીતે મંગળાચરણ કરે. જિષ્ટો મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રકટી બભૂવ દૈયા ધર્માંજન શ્રેય છે અત્રોન્મૂલયિતુમ ત્વધર્મમ વિતુમ સાધુશ્ચ ધર્મમ શુભમ ધ્યાયે તમ હરિમેશ્વરેશ્વરમહં સદ્બુદ્ધિદમ સર્વદા. સદાનંદ સ્વામી જે મહિમા કયો છે ને મુક્તાનંદ સ્વામીએ પોતાની કલમે કંડારી લીધો છે. અદ્ભુત મુક્તાનંદ સ્વામી મંગળાચરણ ની અંદર ભગવાન સ્વામિનારાયણ નો મહિમા કહી રહ્યા છે. જુષ્ટો મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ અનંત કરોડો મુક્તો એ વિટાયા થકા પૂજેલા દિવ્ય મુક્તો નિત્ય જેની સેવામાં હાજરો હજુર છે. કોટાન કોટી મુક્તો જેની પાસે હાથ જોડીને સતત ઉભા રહે છે, પરંતુ તેમ છતાંય આ ધરા ઉપર ધર્મના સ્થાપનને માટે પોતાના એકાંતિક ભક્તોને પોતાનું દિવ્ય સુખ આપવાને માટે ધર્મ અને ભક્તિની ઘેરે અવતાર જેને ધારણ કર્યો છે, પોતાનું નિજ સ્વરૂપ ઓળખાવી ભક્તોના દુઃખોને કાપીને પરમ સુખિયા કર્યા છે, એવા હે ધર્માનંદ હે ભક્તિબાલ મારા હૃદયમાં આપનું ધ્યાન કરું છું. ગજબ લખ્યો બાકી મુક્તાનંદ સ્વામી, ગજબ લખ્યો. પહેલા શ્લોકમાં કે હું ધ્યાન કરું છું એમ આ વાતે બતાવે છે. સત્સંગ જીવન તો દિવ્ય છે, ભવ્ય છે, પણ પૂર્ણ લાભ તો આપણને પ્રાપ્ત થાય, આપણે ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ. કથામાં જો ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત ન થાય તો કથા આપણને સંપૂર્ણતા લાભ પ્રાપ્ત કરાવી ન શકે. ધ્યાન કોને કહેવાય એનો વિરોધાભાસ તમે સમજશો એટલે ધ્યાનનો અર્થ સમજાશે. ને તો ઘણી ફેરી આપણે ધ્યાનનો અર્થ હા વિચિત્ર કરીએ છીએ. જોકે ક્રિયા સાચી છે, આપણે ધ્યાનના અર્થમાં એવું સીધું સીધું કરીએ છીએ કે પગને પલાઠે વાળીને બે હાથ ખોળામાં લઈને આંખ વીંચીને બેસી જાય એમ ધ્યાન. હા, ધ્યાનની પ્રક્રિયા જરૂર છે, પણ ધ્યાન છે એમ ચોક્કસ કહી ન શકાય. ક્યારેક બે ધ્યાન પણ હોય, સમજજો. ક્યારેક માનો પગની પલાઠી વાળીને બે હાથ ખોળામાં લઈને બેઠો છે પણ મન ક્યાંય ભમતું હોય તો એ ધ્યાન નથી. પ્રક્રિયા ધ્યાનની છે પણ ધ્યાન નથી. પરંતુ ભલે ચાલ્યો જાય છે પણ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં એકાકાર બની ગઈ છે તો ચાલતા ચાલતા એ ધ્યાન છે. ધ્યાનનો અર્થ તમારે સમજવો હોય તો વિરોધાભાસ સમજો. બે ધ્યાન એટલે ધ્યાન ઓટોમેટિક સમજાઈ જાય. બે ધ્યાન કોને કહેવાય? તમે કામ કોઈને કઈ સોંપ્યું હોય ને કરીને બીજું આવે, તમે એમ કહો ભલામણ આમ ક્યાં કર્યું, હું તો એમ જ સમજ્યો હતો. એમ કેમ સમજ્યો? મેં તને આમ કીધું હતું ને, પણ મારું ધ્યાન ત્યારે બીજી હતું. એનો મતલબ હું અહીંયા હતો ને ત્યાંય હતો. બે જગ્યાએ ધ્યાન હતું, બે ધ્યાન. એટલે ધ્યાનનો અર્થ એકાગ્રતા, સમજાય? ધ્યાન એટલે એકાગ્રતા. બેધ્યાન પછી ચાલતો હોય કે બેઠો હોય, પણ વૃત્તિ જેની વિખરાયેલી છે એને બેધ્યાન કહેવાય. વૃત્તિ જેની એક થયેલી એને ધ્યાન કહેવાય. ધ્યાનની સ્થિતિ ભક્ત જ્યારે પ્રાપ્ત કરી શકે ત્યારે કથાનો અધિકારી બની શકે. કારણ કે ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કર્યા સિવાય શ્રેષ્ઠ શ્રવણ જ ન થઈ શકે. યાદ રાખજો, સાક્ષાત્કાર ક્યારે સંવિધ બની શકે તો શ્રવણ મનન નિધિ ધ્યાસ અને સાક્ષાત્કાર. શ્રવણ કોને કર્યું કહેવાય? આપણે બધા બેઠા બધા શ્રવણ કરીએ છીએ ના? શ્રવણ કોને કહેવાય? જો શ્રવણ પૂરતી જ વાત હોત તો આપણે એમ કહી શકાય કે ભાઈ સભામાં જઈને બેઠા અને કથા ગવાતી હતી, મેં સાંભળી એટલે શ્રવણ. પણ તરત મનન આવે છે એટલે શ્રવણને સમજાવવા માટે મનન કહે છે કે તમે શ્રવણ શબ્દને સમજો. શ્રવણ કહેવાય કોને? મનનનો અર્થ કરો એટલે શ્રવણ સમજાશે. મનન એટલે ગ્રાહ્ય કરવા યોગ્ય, ગ્રાહ્ય કરવું, બાકીના ત્યાગ કરવો. એવું ક્યારે સંવિધ બની શકે? સાંભળ્યા પછી યાદ રહે, યાદ રહે તો બે વિભાગ થાય ને. તમે કથા સાંભળી ત્રણ કલાક બહાર નીકળી, કોઈ તમને પૂછે મંજી કાકા શું આવ્યું હતું, કઈ ખબર નથી શું આવ્યું હતું, એ શેની ખબર? તો મનન ક્યાં કરશો? મનન ક્યાં કરશો? એટલે શ્રવણ એનું નામ, સાંભળેલી વસ્તુને યાદ રાખીએ એનું નામ શ્રવણ. અને એવું શ્રવણ તો સંવિત બને જો તમે ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કરી શકો. એકાગ્ર ચિત્ત હોય તમારું તો જ તમે શ્રવણને માટે અધિકારી બનો. એકાગ્ર ચિત્ત ન હોય, વિહવળ જો તમારું ચિત્ત હોય, અહીંયા તમે હો ને બીજે પણ આટા મારતા હો તો શરીર અહીંયા બેસે, મન જ્યાં ભમતું હશે ત્યાં તમે મોટા ભાગને ત્યાં હશો. જેને લઈને બેઠા પછી પણ તમે બેધ્યાન હશો, બેધ્યાન હોવાને નાતે તમે શ્રવણને માટે અધિકારી નહીં બનો, તમે શ્રવણીય શ્રોતા નહીં ગણાવો. અને શ્રવણ ન થાય એટલે મનન ન થાય. શ્રવણ કરો પછી મનનનો ભાગ આવે. મનન કોને કહેવાય? મનનમાં આપણે એવું જ સમજીએ છીએ કે સાંભળેલી વસ્તુ એમાંથી સારી સારી ગ્રહણ કરીને બાકી બધાને ત્યાગ કરવો, એના મનનના. મનનનો અર્થ પણ એવો નથી. એવો જ અર્થ આપણે કાઢશું તો બાદ એ આવશે કે કથામાં કહેવાતી બધી વસ્તુ સારી નથી હોતી, અમુક સારી અમુક ખરાબ હોય, કથાને કલંક લાગે ને. સમજાય છે મારો પોઈન્ટ? કથાને કલંક લાગે કે કથામાં 50% 25% સાચી વસ્તુ હોય છે ને 75% ખોટી હોય, જેનો આપણે ત્યાગ કરી દેવાનો હોય. કથા તો 100 એ 100% સારી જ હોય, એક તો કોઈ ખરાબ ન કહેવાય. અને એમ જો તમે કરશો તો સત્સંગ જીવનમાં પણ ભાગ ત્યાગ આવશે. સત્સંગ જીવન 25% બરાબર છે, 75% ખરાબ છે, 100 એ 100% સારું જ છે. આપણા મનમાં સંકલ્પ થશે તો પછી મનન શા માટે? મનન એટલા માટે, 100 એ 100% વસ્તુ તો સારી જ છે પણ એમાંથી પોતાના અંગને જે મળતું આવે છે, જેના માધ્યમથી પોતાને ત્વરિત વેગ પ્રાપ્ત થાય છે, એટલું ગ્રહણ કરવું. પોતાનું અંગનું આવે એટલું ગ્રહણ કરવું, અને બાકીની જે કથા છે બીજા ભગવાનના ભક્તને માટે છે એમ જે વિભાગ કરો એને મનન કહેવાય. મનન પછી નિધિધ્યાસ, જે મનન કર્યું એને આલોચના લાગી જાય, બસ આમ કરે છૂટક્યો, આમ કરે છૂટક્યો, આમ કરે છૂટક્યો. બહારનું ભોજન કરવાથી, માનો કે કથામાં આવ્યું બહારનું ભોજન કરવાથી અંતકરણની શુદ્ધિ ન થાય, અંતકરણની શુદ્ધિ વિના શુદ્ધ વિચાર પ્રગટ ન થાય, અને શુદ્ધ વિચાર વિના પ્રભુમાં પ્રેમ ન થાય, અને પ્રભુમાં પ્રેમ થયા સિવાય વાસના ન બળે. આ સાંભળ્યું, કથા તો 3 કલાક સુધી સાંભળી, પણ આ વાત એમ લાગી કે હું 25 વર્ષથી સત્સંગમાં છું પણ બહારનું ખાઉં છું, મારા માટે વાત ખોટી છે, મારે ન ખવાય. અને એવા જીવમાં ઉતરી ગયો, બસ એના માટે મનન થઈ ગયું, અને મનનું પણ આલોચના લાગી જાય, ગમે તેમ કરીને ત્યાગ કરો, ત્યાગ કરો, ત્યાગ કરો, ગમે તેટલા અવરોધો આવે ને તો પણ અવરોધોને ઠેલી નાખી, અને પછી બહારની વસ્તુ નહીં ખાવાની વસ્તુ ન ખાય. સતત ચિંતન, સતત ચિંતન, સતત ચિંતન, સતત ન ખાઓ, ન ખાઓ, ન ખાઓ, એમનામ નિધિધ્યાસ. સતત જે ચિંતન ચાલે એમનામ નિધિધ્યાસ. અને ચિંતન કરતા કરતા એવી ઘટના ઘટી જાય કે તમારે ખાવાનો વારો આવી જાય. અચિંતા, અચિંતા તમે બેઠા છો, કોઈ ડિશ તૈયાર કરીને લાવે કે લો ખાઓ, હમણાં હું તાજા ખમણ લાવ્યો છું બજારમાંથી, અને તરત યાદ આવી જાય મારાથી ન ખવા એમનામ સાક્ષાત. પણ શ્રવણ શ્રેષ્ઠ હોય તો મનન થાય, મનન શ્રેષ્ઠ હોય તો નિધિધ્યાસ થાય, નિધિધ્યાસ હોય તો સાક્ષાત્કાર થાય. પણ એ બધાને માટે ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કરવી પડે. ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થયા વિના શ્રવણ પણ નથી, શ્રવણ વિના મનન નથી, મનન વિના નિધિધ્યાસ નથી, નિધિધ્યાસ વિના સાક્ષાત્કાર તો હોય જ છે. મુક્તાનંદ સ્વામી આપણને મંગળાચરણના પહેલા શ્લોકમાં સાવધાન કરે છે કે આ કથા તો બહુ દિવ્ય છે, હું તમને મહિમા કહેવાનો છું, મહિમા પણ તમારા માટે તો જ કામનો છે જો તમે ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કરો. કદાચ 50 ઇંચ વરસાદ વરસી જાય, કેટલો 50 ઇંચ, પણ બોટલને તમે ખુલ્લા મેદાનમાં મૂકી, પણ ઢાંકણું પેક કરીને મૂકી હોય, ગામના ગામ તાણી જાય, પણ બોટલમાં એક ટીપું અંદર ન આવે. વાત સમજાય? એમ કથા તો મહાન છે, એનો મહિમાય મહાન છે, પણ એનો લાભ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે એનો લાભ પ્રાપ્ત થાય. ભગવાનના ભક્તો ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કરે. મુક્તાનંદ સ્વામી પહેલા શ્લોકમાં જેમ કહે છે, ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કરશો તો આ ગ્રંથની તાકાત છે, તમારો હાથ ભગવાનને હોપી દેશે, ભગવાનની સાથે તમારો હોખેવાળો કરાવી આપશે, એટલી તાકાત આ શ્રીમદ સત્સંગીય ગ્રંથમાં રહેલી છે. સ્થિતિ ધ્યાનની પ્રાપ્ત કરો. અદભુત રીતે મુક્તાનંદ સ્વામી ગ્રંથનો મહિમા લખી રહ્યા છે. જોકે સ્વામીનો અંગ જ મહિમા નહોતો, સ્વામીને ગજબનો સંતો ભક્તોનો મહિમા હતો એ તો આ ગ્રંથ જ બતાવે. સત્સંગ જીવન ગ્રંથ મહાત્મયમ તશ્ચ તુષ્ટયે કુરે ચેકાંત ભક્તાના મુક્તાનંદોહમ આદરાત. સ્વામીનું જીવન કેટલું દિવ્ય હતું યાદ રાખો, સ્વામીનું જીવન કેટલું દિવ્ય હતું એ સ્વામીની કલમ જ બતાવે છે. ભગવાન સ્વામિનારાયણ કહે, પત્ર વાંચો ને એટલે કોની કેવી બુદ્ધિ છે, પત્ર વાંચતા અનુમાન બંધાશે. મહારાજ કે અર્જુનને આપણે જોયા નથી, પરંતુ તેમ છતાં મહાભારત વાંચો એટલે સહજ ચિત્ર ખડું થઈ જાય, અર્જુન છત્રીની છાતી નાશે. અને ભીમનું ચરિત્ર વાંચો એટલે ખબર પડી જાય આખા જેવો તેવો માણસ નહીં હોય, જે બાજુ પગ મૂકે બાજુ પૃથ્વીનું ઠેબું નમાવી દેતો હશે. જોયા નથી પણ તોય અનુમાન થઈ જાય છે, એમ પત્ર મહારાજ કે લખેલો વાંચો એ પત્ર દેખાડશે લખનારની બુદ્ધિ કેવી છે. અને યાદ રાખજો, બુદ્ધિ પણ દર્શન કરાવશે. તમે જરાક જો સિરિયસ થઈ ઊંડા ઉતરશો એ પત્ર એના અંતરનું પણ દર્શન કરાવશે, એના અંતઃકરણને પણ દેખાડશે. ખાલી બુદ્ધિ દેખાડે એમ નહીં, અંતઃકરણને પણ દેખાડશે માણસના અંતરમાં શું વાત રમી રહી છે. એ વાત શબ્દ અને અક્ષર બે દર્શન કરાવશે. માણસની વાણી જ માણસનો પરિચય કરાવશે, માણસની કલમ જ માણસની ઓળખાણ કરાવશે. પરમ પૂજ્ય લાલજી મહારાજ પધારશે, એના દર્શન તો દિવ્ય છે, પણ એની વાણી એટલી દિવ્ય છે, એની પ્રતિભાના એક એક શબ્દ આપણને દર્શન કરાવે છે. એ મહાપુરુષના દર્શન એના શબ્દ દ્વારા આપણે કરી શકીએ છીએ. અરે હવે તો માનો કે વિડીયો કેસેટ આવી ગઈ, જેથી કરીને માણસ સાંભળી પણ શકે, જોઈ પણ શકે. પણ આજથી 8-1 વર્ષ પહેલા મેં લંડન ગયેલા, પરમ પૂજ્ય લાલજી મહારાજ એની ઓડિયો કેસેટ અમારી પાસે હતી, હરિભક્તોને મેં આપતા હતા. પણ જેટલા જેટલા સાંભળતા હતા એમ કહેતા હતા, આ પુરુષ કોઈ વિભૂતિ પુરુષ છે, આ પુરુષ કોઈ દિવ્ય પુરુષ છે. માણસની કલમ અને માણસના શબ્દો માણસનો પરિચય અને પહેચાન કરાવે. માણસનું આ સ્વરૂપ, આ બોડી, એ તો ફક્ત પરિચય કરાવશે, પહેચાન તો માણસની વાણી કરાવશે, માણસની કલમ કરાવશે. કારણ કે વાણીમાં અને કલમમાં અંતર્ગત એનું નાણભર્યું રહસ્ય એ ખીલ્યા વિના નહીં રહી. મુક્તાનંદ સ્વામીનો પરિચય નહીં પહેચાન એની કલમ કરાવી રહી છે કે સ્વામી કેટલા મહાન સાધુ પુરુષ હશે, કેટલી વિભૂતિ પુરુષ હશે, કેટલા દિવ્ય પુરુષ હશે. એને ભગવાન સ્વામિનારાયણનો અને એના સંતો ભક્તોનો શું મહિમા હશે, એ સ્વામીની કલમ જ બસ આપણને દર્શન કરાવી રહી છે. સત્સંગ જીવન ગ્રંથ મહાત્મયમ તશ્ચતુષ્ટયે, સ્વામી કે આ ગ્રંથ એનું જીવન આલેખન કરું છું. શા માટે? તશ્ચતુષ્ટયે, એના રાજીપાન માટે યાદ રાખજો, એના રાજીપાન માટે આ ગ્રંથ એનું આલેખન હું કરું છું. આપણા મનમાં થશે તશ્ચ કહ, કોના રાજીપા માટે? તો સ્વામી કે જેની આજ્ઞાથી સૂર્ય અને ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, પાળ વિનાનો સમુદ્ર ધરતીને બોળી દેતો નથી, વૂંદમાંથી આખી સૃષ્ટિનું સર્જન થાય છે, મદભયાત વાતી વાતો એમ સૂર્યસ્તપ્તી મદભયાત અનંત આત્માને તારવા માટે એવા ભગવાન શ્રીહરિ, ભગવાન સ્વામિનારાયણ, એના રાજીપાને માટે આ ગ્રંથ, એનો મહાત્મ્ય ભાગ, એનું આલેખન કરું છું. હેતુ શુદ્ધિ કેટલી છે ભગવાનના ભક્તો યાદ રાખજો. અધ્યાત્મ પથ એવો છે, એમાં સાધન મહત્વના જ છે, સાધન આપણે ગૌણ નથી કરતા, પણ સાધનનો જેટલો મહિમા છે એના કરતા હેતુ શુદ્ધિ બહુ મહત્વની છે. સાધનનો જે મહિમા છે એના કરતા હેતુ શુદ્ધિ બહુ મહત્વની છે. તમે વ્યાપક દ્રષ્ટિ નાખશો ક્યારેક ક્યારેક કેવા જબર ગજબના સાધનો હતા, પણ હેતુ શુદ્ધિ, હેતુ અશુદ્ધિને અવલંબન કરી અસુર સંજ્ઞા પ્રાપ્ત થઈ. હિરણાક્ષ ને હિરણ્ય કશ્યપ, રાવણ ને કુંભકર્ણ ને દંતવક્ર ને શિશુપાલ ને કંસ, બધાના સાધનો કેવા હતા, પણ હેતુ અશુદ્ધ હતો. સમજાય? હેતુ શુદ્ધિ નહોતો. અને તો યાદ રાખજો, જેવા સાધન રાવણ ના હતા એવા વિભીક્ષણ નહોતા. તો ભગવાન રાઘવ વિભીક્ષણ પર રાજી થયા. કેમ? તો કે વિભીક્ષણ ની હેતુ શુદ્ધિ હતી. હું જે કાંઈ કરું એના બદલે બસ મારો ભગવાન મારા પર રાજી થાય. અને ભક્તો યાદ રાખજો, મોક્ષના પથમાં હેતુ શુદ્ધિ વિના કદી પણ મુક્તિની પ્રાપ્તિ સંભવિત નહીં બને. ઓસા એટલો દાખલો કરે કોઈ, 1,00,000 જન્મ સુધી ઊંધે માથે લટકે, પણ હેતુ શુદ્ધિ જ્યાં સુધી નહીં થાય, બસ આ સાધનનું ફળ મને એ જ મળો, મારો કૃપાળો પરમાત્મા મારા પર રાજી થાય, ત્યાં સુધી મુક્તિની આશાય નહીં રાખશો. ક્યારેક ક્યારેક તમે જો શુદ્ધ હેતુને અવલંબન કરી, હેતુ શુદ્ધિને અવલંબન કરી અલ્પ સાધનના બદલામાં ગજબ ફળની પ્રાપ્તિ કરી ગયા. તમે કદાચ 1,000 વાર સાંભળ્યું હશે, બીબડીએ એક વેતનું દાતણ આપ્યું, ભગવાન સ્વામિનારાયણ એમ કે જેવું મુક્તાનંદ સ્વામીનું કલ્યાણ એવું બીબડીનું કલ્યાણ. આપણને એક વેતનું દાતણ દેખાય છે, પણ આપણે ઊંડા કોઈ ઉતર્યા નહીં. યાદ રાખજો, એક વેતના દાતણના બદલામાં મુક્તાનંદ સ્વામિનારે કલ્યાણ નથી આપ્યું, બીબડીના હેતુ શુદ્ધિ એ કલ્યાણ અપાયું છે. બરાબર સમજો. અને ભગવાન સ્વામિનારાયણની બીબડીના હેતુ શુદ્ધિને અવલંબન કરીને અદભુત ભાલના પ્રદેશમાં લીલા કરવી પડી. ને તો ભાલમાં હુકામ દાતણ માગે કોજી, અમારે અત્યારે દાતણ કરવું નથી ખબર, એને દાતણ નહીં મળે, શું કામ માગે? બીબડીનું હેતુ શુદ્ધ ભગવાન સ્વામિનારાયણ કે મારે દાંતણ જોઈશ. સુરા કાચન બધા શોધવા ગયા પણ દાંતણ મળે, પરદેશા બાવળ હોય દેશી હોય નહીં. એમાં કોઈ કે કીધું ફલાણી જગ્યાએ એક મુસલમાનની સ્ત્રી બીબડી છે, એની ઘેરે એકાદ હાથનો જ બાવળ થયો છે અને દાંતણ થયો છે. સુરા ખાચર ત્યાં પહોંચી ગયા અને બીબડીને કીધું, બીબડી મને દાંતણ જોઈએ છે, આ બાવળ કાપી આપને. બીબડીના મોઢામાંથી શબ્દ નીકળે, સાંભળો, આ બાવળ મેં જે વાયો છે વેપાર કરવા નથી વાયો, તો આ બાવળ તો મેં મારા ખુદાને માટે વાયો છે. આ બાવળનું દાંતણ મારે મારા ખુદાને કરાવવું છે, એટલા માટે મેં બાવળ વાયો છે. અને એ વખતે સુરા ખાચરના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ખુદાને જ જોઈએ છીએ અને ખુદાને માટે જ માગવા માટે હું આવ્યો છું, માટે આપી દે. આમ બીબડી એક સેકન્ડ વિચાર કર્યા વિના હાટ દેખાનો એ બાવળને કાપી આપ્યો, દાંતણ કરીને સુરા ખાચરના હાથમાં આપ્યું. અને સુરા ખાચરે ભગવાન સ્વામિનારાયણને જ્યારે અર્પણ કર્યું, અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ મલકાતા મલકાતા જયારે દાંતણ કરતા હોય, સુરા ખાચરે પ્રશ્ન કર્યો, કૃપાનાથ દાંતણના બદલા બીબડીને આપ શું આપશો? ભગવાન સ્વામિનારાયણ કે જેવું મુક્તાનંદ સ્વામીનું કલ્યાણ, એવું બીબડીનું કલ્યાણ. યાદ રાખજો, એક વેતના દાંતણથી નહોતું થયું, એનો હેતુ શુદ્ધિ. એને બાવળ વાયો ત્યારથી એના મનમાં સંકલ્પ હતો, આ બાવળ મોટો થાય અને આ બાવળનું દાંતણ મારે મારા ખુદાને કરાવવું છે. હેતુ શુદ્ધિ, એક વેતનું દાંતણ અક્ષરધામ આપી દીધું. સુરા ખાતે નાખી ગંજી ઉપાડ્યા પછી કાંટાની. ભગવાન સ્વામિનારાયણ ક્યાં શું લાવ્યા, મહારાજ તમે દાંતણથી બહુ રાજી થાવ છો એટલે લઈ આવ્યા. મહારાજ કે ખાડો ઊંડો કરીને દાટી દો અને કાંટા કોઈ ન વાગે. અમે વાવળથી રાજી નથી થયા, અમે બીબડીના હેતુ શુદ્ધિથી રાજી થયા છીએ.